તારીખ 4/4/1997 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 449 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું દાદરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 177 મૂળ કેસેટમાં ડિસ્ટર્બન્સ છે તથા હમિંગ છે.
વૈરાગ્ય આદિ સાધન સંપન્ન ભાઈ કૃષ્ણદાસ શ્રી ખંભાત, ખંભાતના કૃષ્ણદાસભાઈ ઉપરનો પત્ર છે. વૈરાગ્ય આદિ વૈરાગ્ય ભક્તિ સરળતા વગેરે મુમુક્ષુતાના ગુણ છે, એ મુમુક્ષુને સાધન છે. એવા સાધનથી જે સંપન્ન છે એવા કૃષ્ણદાસભાઈને આ પત્ર લખેલો. કૃષ્ણદાસભાઈ એ રીતે એક સુપાત્ર જીવ છે એમ આ પત્ર ઉપરથી પણ આપણને સમજાયું છે. આટલો જે વિસ્તાર વાળો પત્ર છે એમને મોટો કાગળ લઈને લખવા બેઠેલા નથી. જયારે એમણે પત્ર લખવાની શરૂઆત કરી છે ત્યારે એક પોસ્ટ કાર્ડ દીધું છે અને એ પોસ્ટ કાર્ડ લખાઈ ગયા પછી એમનો વિકલ્પ ચાલુ રહ્યો બીજું લખ્યું, વિકલ્પ ચાલુ રહ્યો ત્રીજું લખ્યું, પછી વિકલ્પ ચાલુ રહ્યો, એમ કરતા કરતા એમને 8 પોસ્ટ કાર્ડ લખ્યા. આ દિવસોમાં કૃપાળુદેવની ઉપયોગની સ્થિતિ એવી હતી કે ભાગ્યે જ કોઈને પત્રનો જવાબ દેતા, અને જવાબ દેતા તો પણ કોઈ વાર ઘણો સમય નીકળી જાય અથવા સંક્ષેપમાં જવાબ દે તો એમ લખે તો પરિણામ ચાલતા નથી, ઉપયોગ ચાલતો નથી. એટલે ટૂંકાવું છું વાતને. અને કોઈ વાર તો કોઈ કાગળ અધૂરો લખેલો પણ પડ્યો રહી જાય. એવી પરિણામની સ્થિતિમાં 8-8 પોસ્ટ કાર્ડ એક સાથે લખાણા હોય તો સામાજિકની યોગ્યતા ઘણી સારી હશે એમ માનવાને ચોક્કસ કારણ દેખાય છે. બીજી વાત એ પણ દેખાય છે કે જ્ઞાની પુરુષનું પરિણમન સહજ હોય છે, એટલે વિકલ્પ આવે તો પણ સહજ, વિકલ્પ આવતો બંધ થઈ જાય તો પણ સહજ, અને ચાલુ રહે તો પણ સહજ. ચાલુ રહેતા વિકલ્પને કૃત્રિમ રીતે બંધ કરતા નથી. વિકલ્પથી લાભ છે એવું તો પહેલેથી માનતા નથી, છતાં પણ વિકલ્પ વાળી દશામાં વિકલ્પ આવ્યા વિના રહે નહીં જ્ઞાનીને પણ એ વિકલ્પ છે જે ચાલુ રહ્યો છે અને 8 પુષ્કળ લખાયેલા છે. કૃત્રિમ રીતે એટલે એવો વિચાર કરે કે આટલો વિકલ્પ ઘણો થયો, આપણે કઈ વધારે વિકલ્પ કરવો નથી, એમ કરીને બંધ કરે. એમને બંધ થઈ જાય એમની, બંધ કરવાનો વિચાર કરીને બંધ કરે એનું નામ કૃત્રિમ. કોઈ કામ કરવાનો વિચાર કરીને કામ કરે એનું નામ કૃત્રિમ. કૃત્રિમ એટલે કરાયેલું, વિચારપૂર્વક કરાયેલું, પ્રી પ્લાનિંગ. એમ નહીં, સહજ, જે ચાલ્યું તે ચાલ્યું, ન ચાલ્યું તે ન ચાલ્યું. એ વાત પણ એમાંથી આપણને સમજવા મળે એવી છે. લખે છે, શુદ્ધ ચિત્તથી વિદિત કરેલી તમારી વિજ્ઞપ્તિ પહોંચેલ છે, કૃષ્ણદાસ ભાઈએ વિનંતી કરી હશે, પણ એમણે વિજ્ઞપ્તિ શબ્દ વાપર્યો છે. વિજ્ઞપ્તિ એટલે જણાવવાની ક્રિયા, જ્ઞ એટલે જાણવું, જણાવવું. આપણે જાહેરાતને વિજ્ઞાપન કહીએ છીએ ગુજરાતીમાં, એડવર્ટાઇઝને વિજ્ઞાપન કહીએ છીએ શિષ્ટ ભાષામાં, ચાલુ ભાષામાં જાહેરાત કહીએ છીએ. જણાવવું તે જણાવવાની ક્રિયાને વિજ્ઞપ્તિ કહીએ છીએ. કેવી છે એમની વિનંતી? વિનંતીના રૂપમાં લખ્યો છે, પણ પોતે વિજ્ઞપ્તિ શબ્દ વાપર્યો છે. કે તમે મને વિનંતી કરી એવું ન લખે, તમારી વિનંતી પહોંચી છે એમ ન લખે, વિજ્ઞપ્તિ પહોંચી છે એમ લખે. મુમુક્ષુ જીવ જ્ઞાની પ્રત્યે વિનય કરે છે, અને એ મુમુક્ષુઓ તો બધા ખૂબ વિનયથી પત્ર લખતા. જે તે મુમુક્ષુઓના પત્રો વાંચવા મળ્યા છે, કૃપાળુદેવ પ્રત્યે ખૂબ વિનયથી પત્રો લખાયેલા છે. ખૂબ વિનય એટલે કેટલો વિનય? કે સાક્ષાત ભગવાન પ્રત્યે વિનય કરે એટલો વિનય. એવા જ શબ્દો વાપરે, ભગવાનને જેટલા વિશેષણો વાપરે એટલા વિશેષણો કૃપાળુદેવને વાપરતા એ લોકો, બિંદાસ અચકાયા વિના. તો કૃપાળુદેવ એમ લખે છે કે તમારી વિજ્ઞપ્તિ પહોંચે છે, એટલે કે કોઈ ઘણું માન આપે એટલે જ્ઞાનીને માન ચડે એવું નથી બનતું. એ સમજે છે, એની ભાવના એવી છે એટલે એમ કરે છે. એની ભાવનાથી એને લાભ છે, પણ તેથી મારે કઈ બહુ અહંભાવ કરવા જેવું નથી. હું જે છું તે છું ને એ જે છે. અને આમ તો બધા આત્માઓ છે, દૃષ્ટિ એમને પ્રકૃતિ છે, તેથી આમ તો બધા આત્માઓ છે. એનો આત્મા એના આત્મા પ્રત્યે જવા તૈયાર થયો છે એ એક પ્રમોદનો વિષય છે. એ વિનંતી અથવા વિજ્ઞપ્તિ જે કહો તે શુદ્ધ ચિત્તથી કરેલી છે. એમણે ચિત્ત કહો કે અંતઃકરણ કહો, શુદ્ધ અંતઃકરણથી એમણે વિનંતી કરી છે. વિનંતી ગમે તે કરી હશે, આપણને કૃષ્ણદાસભાઈના પત્રની ખબર નથી, પણ ઉત્તર ઘણો વિસ્તાર વાળો આવ્યો એટલે કઈક સારી એવી વિનંતી કરી હશે. પણ ઉત્તર લંબાવવાનું કારણ પણ એક દેખાય છે કે એમની વિનંતી માં એમણે એમનું અંતઃકરણ વાંચેલું છે. માત્ર વિનંતી નથી વાંચી, પણ એમનું અંતઃકરણ પણ એમણે વાંચ્યું છે. શુદ્ધ અંતઃકરણ એટલે શું? હવે એટલું વિચારવાનું રહ્યું આપણે સ્વાધ્યાયમાં, કે શુદ્ધ અંતઃકરણ એટલે એકમાત્ર આત્મકલ્યાણના અભિપ્રાય જેના અંતરમાં અંતરમાં રહેલો છે તેને શુદ્ધ અંતકરણ કહેવામાં આવે છે. આપણે મુમુક્ષુતાના સ્ટેજ જે વિચાર્યા છે એમાં એક પૂર્ણતાનું લક્ષ છે, ત્રીજું સ્ટેજ. પહેલું સ્ટેજ છે પરિભ્રમણની ચિંતના, વેદના અને જુરણાનું. તે પૂર્વક ઉત્પન્ન થયેલો ઉદાસીન ભાવ અને વૈરાગ્ય તે બીજું સ્ટેજ છે. અને એ બંનેની પરિપક્વતાથી આ ક્લેશમય સંસારથી સર્વથા છૂટી જવાનો શુદ્ધ અંતઃકરણથી ઉત્પન્ન થયેલો અભિપ્રાય અથવા નિર્ધાર નિશ્ચય તે ત્રીજું સ્ટેજ છે. યથાર્થ મોક્ષનું ધ્યેય ક્યારે બંધાય એવો જો પ્રશ્ન પૂછવામાં આવે, સીધો પ્રશ્ન, કે કોઈ પણ જીવને મોક્ષનું ધ્યેય પૂર્ણતાનું લક્ષ્ય યથાર્થ પ્રકારે ક્યારે બંધાય? કે અંતઃકરણની શુદ્ધિ હોય ત્યારે. એનો ઉત્તર આ છે એક જ લીટીમાં, કે અંતઃકરણની શુદ્ધિ હોય ત્યારે. અને એ અંતઃકરણની શુદ્ધિ વેદનાથી આવે છે, અંદર માંથી વેદના ઉપડે ત્યારે એનું અંતઃકરણ શુદ્ધ થાય છે. કૃષ્ણદાસભાઈ પણ પહેલા આગળ વેદનામાં આવેલા છે એવા એમના પત્રો, એક પત્ર પણ છે એમનો, 537 નો છે. પણ કૃપાળુદેવ એમની યોગ્યતાને જાણે છે એટલે વૈરાગ્ય આદિ સાધન સંપન્ન એમ લખ્યું છે. વૈરાગ્ય, ભક્તિ, સરળતા અને શુદ્ધ ચિત્ત જેમનું થયું છે, શુદ્ધ અંતકરણ જેમનું થયું છે, જેનું અંતકરણ શુદ્ધ થાય અને શુદ્ધ અંતકરણ થી એ કઈ માગે પોતાના આત્મકલ્યાણ માટે, ત્યારે નાની પુરુષ એને કેટલો રિસ્પોન્સ આપે છે એ પણ આ પત્ર પુરાવા રૂપે છે. એનો પણ પુરાવો આ એક પત્ર છે કે જેમાં 8 પુષ્કળ સુધી એમને લખે જ રાખ્યું. બસ 8 પુષ્કળ લખ્યા એમ બતાવે છે, એમની સહજતા બતાવે છે બીજા દ્રષ્ટિકોણથી. વિકલ્પ બંધ નથી કરતા, તે સહજતાને તો બતાવે છે, પણ 8 પોસ્ટકાર્ડ લખ્યા છે એ પણ એમની સહજતા એવી બતાવે છે કે 8 પોસ્ટકાર્ડ લખવાનું પ્રી પ્લાન નહોતો એમનો. તો એ મોટો કાગળ લિફાફો લઈને બેઠા હોત અને કવરમાં નાખીને પોસ્ટ કર્યો હોત. પણ છે જે વિકલ્પ ચાલ્યો તો એમ છે લાંબે બીજું પોસ્ટકાર્ડ લખી નાખું, બીજું લખતી વખતે ત્રીજાનો વિકલ્પ નથી ને ત્રીજું લખતી વખતે ચોથાનો વિકલ્પ નથી, તો પહેલું લખતી વખતે 8મો વિકલ્પ નથી કહેવાની જરૂર નથી. એવી રીતે 8 પોસ્ટકાર્ડ લખ્યા છે એમણે. એ છેલ્લે એમને લખ્યું છે એટલે ખ્યાલ આવે, નહીત્ર ખબર ન પડે. એમનું જે સંકલન છે પત્રનું એ તો એક જ પત્ર બતાવે છે સળંગ, પણ છેલ્લામાં લખે છે કે આજે આ 8મું પત્તું લખીએ છીએ. અને તે સૌતમ તમે સર્વ જિજ્ઞાસુ ભાઈઓને વારંવાર વિચારવાને અર્થે લખાયા છે. એમનો એ પણ ખ્યાલ ગયો છે કે ખંભાતમાં સારું એવું મોક્ષું મંડળ જામેલું અને તેથી કૃપાળુદેવ અવારનવાર ખંભાત પધારતા હતા અને ત્યાં સત્સંગ બહુ સારો ચાલતો હતો. એક બે મકાનમાં જે ઉતરી લાય મકાન આપણે ખંભાત જોઈ આવેલા, ખંભાત ગયા ત્યારે અંબાલાલભાઈનું મકાન હતું, બીજું મકાન હતું, બે મકાનમાં રહ્યા છે. અને એક ત્રીજું તો અમને જ્યાં અત્યારે સુબોધક પુસ્તકાલય બનાવ્યું છે એ ત્રીજું મકાન ત્યાં પણ રહેતા હતા. પહેલા પુષ્ટકાળમાં લખે છે કે સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે. આત્મકલ્યાણના જેટલા બાહ્ય સાધનો કહેવાય છે એ બધા સાધનમાં પરમ સાધન ઉત્કૃષ્ટ સાધન છે તે સત્સંગ છે. પહેલું વાક્ય આ લખાણું છે, સત્સંગનું લખાયેલું છે. સત્સંગ માટે તો બીજા પત્રો પણ ઘણા છે, ઘણા પત્રોમાં એ વિષય ચાલ્યો છે અને 609 પત્રો તો એકલો સત્સંગ ઉપર જ છે. સત્સંગનું મહત્વ બતાવવાનો જ એ પત્ર છે. સત્સંગ બે પ્રકારના હોય છે, એક યથાર્થ અને એક અયથાર્થ. ઠીક. હવે યથાર્થ કોને કેવો ને અયથાર્થ કોને કેવો, આ તો સવાલ પાછું બીજો ઉભો થશે. સત્સંગના પ્રકારનો પ્રશ્ન ઉઠો છે ત્યારે એના મુખ્યપણે બે પ્રકાર છે, એક યથાર્થ સત્સંગ અને એક અયથાર્થ સત્સંગ. યથાર્થ સત્સંગ તેને કહીએ કે જે સત્સંગમાં સત્સંગી જીવને, મુમુક્ષુ જીવને પોતાની ભૂમિકાનો કાંઈ પણ સમજણ મળે, યથાર્થ સમજણ મળે અને એ ડગલું સાચી દિશામાં આગળ વધે. સાચી દિશા એટલે મોક્ષ માર્ગની દિશામાં, આત્મકલ્યાણની દિશામાં આગળ વધે તે યથાર્થ સત્સંગ છે. એ સિવાયનો જેટલો સત્સંગ છે તે બધો અયથાર્થ સત્સંગ છે. આ મોક્ષની ભૂમિકાના સત્સંગની ચર્ચા થઈ. જ્ઞાનીઓ સાથે મળીને જ્ઞાનીઓ જ્ઞાનીઓ આપસમાં સત્સંગ કરે એ તો બધો યથાર્થ જ હોય છે. એવી જ રીતે મુનિઓ હોય, ભાવલિંગી સંતો, અને એ પણ મુનિસંગ મારીને આપસમાં સત્સંગ કરે તે પણ યથાર્થ જ હોય છે. ત્યાં અયથાર્થતાનો કોઈ પ્રકાર નથી હોતો, એટલે એની ચર્ચા કરવાનો આપણે પ્રશ્ન રહેતો નથી. આપણે પ્રશ્ન મુમુક્ષુની ભૂમિકાનો વિચારવાનો રહીએ છે. તો આપણે જ્યાં સત્સંગ કરતા હોઈએ ત્યાં એટલું વિચારવાનું કે હું જ્યાં ઊભો છું એમાં મારી યોગ્યતા ને અયોગ્યતાની ચર્ચા થાય છે કે નથી થતી, અને હું પણ કરું છું કે નથી કરતો. મોટાભાગના મુમુક્ષુ તો પોતે પોતાની ચર્ચા જ કરતા નથી, અને એ એમ બતાવે છે કે હજી એને બહાર નીકળવું નથી, જ્યાં ઊભો છે ત્યાંથી આગળ હાલવું નથી. મુક્ત રીતે શુદ્ધ અંતકરણથી ચર્ચા કરવી જોઈએ. મને આવા આવા પરિણામ થાય છે અને મારે તો આમાંથી બહાર નીકળવું છે, અને એમાં શરમ રાખવાની કોઈ જરૂર નથી. જેને જેમ માનવું એમ માને, આપણે તો આ સંસારમાંથી છૂટી જવું છે એ વાત નક્કી છે. અનંતકાળથી બંધાતા આવ્યા છીએ ને, હવે બંધાવવું નથી. તો એ રીતે દરેક જો એમ સત્સંગમાં દરેક મુમુક્ષુ ભાગ લે તો એ સત્સંગ યથાર્થ સત્સંગ છે, અને એમાં આપસમાં એની વિચારણા ચાલે કે આ દોષ કેવા પ્રકારનો છે અને કેમ મૂકવો જોઈએ, આ દોષમાં અજ્ઞાન અને મિથ્યાત્વને શું સંબંધ છે અને એ કેવી રીતે એમાંથી મૂકાઈએ, યથાર્થ પ્રકારે છૂટવું કેવી રીતે આમાંથી એની ચર્ચા થવી જોઈએ, અને યથાક્રમે આમાં કેમ આપણે આગળ વધીને મોક્ષ માર્ગ સુધી પહોંચીએ.
યથાર્થ દ્રવ્ય સત્સંગ જયારે ભાવ સત્સંગમાં પરિણામે ત્યારે જીવને એકાંત ની ધારણા વધારે થઈ જાય છે. એ સમય જો દ્રવ્ય સત્સંગ ને ભણ કરી નાખે તો કોઈ વાંધો નથી ને?
એવું છે, મુમુક્ષુની ભૂમિકામાં સત્સંગ જેટલો ઉપકારી છે એટલું એકાંત ઉપકારી નથી. એકાંત વધુમાં વધુ ઉપકારી મુનિઓને છે, પછી જ્ઞાનીઓને છે. જ્ઞાનીઓ પણ સત્સંગને ઈચ્છે છે. મુમુક્ષુનું સ્ટેજ હજી એકાંતનું નથી, પણ થોડું ઘણું એકાંત કહેવાય તો બહુ વાંધો નથી. પણ જો વજન જરૂર કરતા વધારે જાય અને જરૂર કરતા એકાંત વધારે સેવાય તો જોખમ ચોક્કસ છે, નુકસાન થવાનો ચાન્સ મળે છે. એટલું વિચારવું જોઈએ. સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે. પરમ સાધન તે એકાંત છે એમ ન કહ્યું. અહીંયા મુમુક્ષુની ભૂમિકાની ચર્ચા ચાલે છે ને, નહીં તો એમ કે કૃપાળુ દેવ કે તમે એકાંતમાં રહેજો કલાકો સુધી, સત્સંગ ઓછો કરજો, એમ ન કહ્યું. પરમ સાધન, બાકી બધા અપરમ લેવા પછી. બીજા જે સાધનો છે, એકાંત છે, પુસ્તક વાંચવું છે, કે પૂજા ભક્તિ કરવી છે, યાત્રા કરવી છે, કે કઈ બધા અપરમ સાધન લીધી છે. ત્યાગ કરવો એ પણ અપરમ સાધન છે. અહીંયા એને નંબર નથી આપ્યો. અરે ધ્યાન કરવું એ પણ એના નંબર નથી આપ્યો. નહીતર ધ્યાન છે એ સર્વોત્કૃષ્ટ સાધનાનું અંગ છે. પણ કોના માટે? કે ધ્યાનને યોગ્ય સ્ટેજમાં આવે ત્યારે મુમુક્ષુ પણ, એટલે ઉત્કૃષ્ટ સ્ટેજમાં આવે ત્યારે. પછી જ્ઞાન દશામાં ધ્યાનનો સ્ટેજ છે. એ પહેલા સામાન્ય મુમુક્ષુને ધ્યાનનો સ્ટેજ નથી, એટલે એને પણ અહીંયા પરમ સાધન નથી લીધું. શું આત્માના ભાવ ઉપર અસર આવે તે ભાવ સત્સંગ, એકબીજાનો ઉપચાર છે, એકબીજા ઉપર કારણ કાર્ય ગણીને. સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે, કોમા કરીને લખે છે. સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ છે. સત્સંગમાં પછી ક્યાં મૂકી દીધું એમણે એ સત્સંગને? સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ છે. બધા કાળમાં તેનું દુર્લભપણું છે. બધા કાળમાં એટલે ચતુર્થ કાળ કે જે ધર્મકાળ કહેવાય છે એવા કાળમાં પણ એનું દુર્લભપણું છે. અને આવા વિષમ કાળમાં અત્યારે જે છે, આ તો 100 વર્ષ પહેલાની વાત છે, અત્યારે તો પાછો આ બધી વાત બીજી થઈ ગઈ છે. 100 વર્ષમાં 1000 ગણો બીજો ફેર પડી ગયો છે, એટલી ફાસ્ટ લાઈફ ચાલે છે અત્યારે. અને આવા વિષમ કાળમાં તેનું અત્યંત દુર્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. અત્યારના કાળમાં સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ મળે એટલા ભાગ્યે જ પુણ્ય હોય છે. અને એનું અત્યંત દુર્લભપણું કેમ કે એવા પ્રસંગને અંતરાય ઊભો થાય એવા આ જીવે પૂર્વે કર્મ બાંધેલા છે. અથવા તો બધું જ ગૌણ કરીને સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ કરે એવી યોગ્યતાને એવું ભાવનાનું બળવાનપણું પણ કોક કોક જીવમાં જ હોય છે, કોઈક જ જીવમાં હોય છે. તેનું અત્યંત દુર્લભપણું જ્ઞાની પુરુષોએ જાણ્યું છે. જ્ઞાની પુરુષોની પ્રવૃત્તિ, હવે વિષય ફરે છે અહીંથી, એટલે પેરેગ્રાફ બદલ્યો છે. જ્ઞાની પુરુષોની પ્રવૃત્તિ પ્રવૃત્તિ જેવી હોતી નથી. જ્ઞાની પુરુષોની પ્રવૃત્તિ એટલે અહીંયા સાંસારિક પ્રવૃત્તિ. જ્ઞાની પુરુષો એટલે ત્યાગીઓ એમ નથી લેવું અહીંયા. જ્ઞાની પુરુષો એટલે પૂર્વના કોઈ પણ પ્રકારના ઉદયમાં હોય એવા, પછી રાજા પણ હોય અને રંક પણ હોય, વ્યાપારી પણ હોય, વિદ્વાન પણ હોય અને અવિદ્વાન પણ હોય, ગમે તે પ્રકાર હોય, એમની જે ઉદયાધીન સાંસારિક પ્રવૃત્તિ છે તે બીજા સંસારીઓની પ્રવૃત્તિ જેવી હોતી નથી. દેખાવમાં એક સરખી લાગે. કૃપાળુ દેવ પણ મુંબઈની ઝવેરી બજારમાં બેસતા હતા અને બીજા હજારો ઝવેરીઓ પણ મુંબઈની ઝવેરી બજારમાં બેસતા હતા. તો પ્રવૃત્તિ તો બધાને સરખી લાગે. અહીંયા એ વાત નથી કરી, પરિણામની પ્રવૃત્તિની વાત કરવી છે, બાહ્ય પ્રવૃત્તિની. જે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પરિણામ છે એને પણ પ્રવૃત્તિ જ કહેવાય છે. વર્તિ એટલે વર્તતી ક્રિયા, પ્રવૃત્તિ એટલે ખાસપણે વર્તતી ક્રિયા. ઉદયમાં પરિણામોની વર્તતી પરિણામની ક્રિયા કે પ્રવૃત્તિ, અહીંયા એમ લેવું. જ્ઞાની પુરુષોની એવા પ્રકારની પરિણામની જે પ્રવૃત્તિ છે, સંસારના પરિણામોની પ્રવૃત્તિ છે, કે બીજા સંસારના પરિણામોની પ્રવૃત્તિ વાળા જીવો જેવી પરિણામની પ્રવૃત્તિ તેમની હોતી નથી. દ્રષ્ટાંત આપે છે કે ઊણા પાણીને વિશે જેમ અગ્નિપણાનો મુખ્ય ગુણ કહી શકાતો નથી. પાણી ગરમ કેવું હોય, ઉકળતું પાણી હોય, ફટફડિયા મારતો, વરાળ કાઢતું પાણી હોય, પણ એ ગામને બાળવાનું કામ આવે. ઉનાપણું છે, અગ્નિમાં પણ ઉનાપણું છે અને આવા ગરમ પાણીમાં પણ ઉનાપણું છે, પણ અગ્નિનો એક કણિયો હોય તો આખા ગામને બાળે. ચિંગારે એમાંથી જો લાઈ લાગી હોય તો ગામ આખું બાળે, જો ઓરવે નહીં તો. અને ઊનું પાણી ગમે એટલું હોય, મોટો ગમેલું મોટામાં મોટા વાસણ ભરેલું પાણી ઉકળતું હોય, પણ એ ગામને તો ન બાળે, એ કાગળને ન બાળે. અને અગ્નિ ગમે એટલો ભરભરાટ પડતો હોય, પણ એ જો ઊનું પાણી નાખે તો એ ગારો થઈ જાય. એ ઊનું પાણી અગ્નિને ઠારે પાછું, ઊનું હોય તો તે ઉનાપણું તો બે ને કહેવાય. ઉના પાણીમાં ઉનાપણું છે અને અગ્નિમાં ઉનાપણું છે, પણ બે માં બહુ મોટો ફેર છે. અગ્નિનો જે બાળવાનો ગુણ છે એવો ઉના પાણીમાં બાળવાનો ગુણ નથી. દજાડવાનો ગુણ જરૂર છે, બાળવાનો ગુણ નથી. એવું સરસ દ્રષ્ટાંત આપ્યું છે એમણે કે જ્ઞાનીના જે સાંસારિક પ્રવૃત્તિના વિભાવ પરિણામનો અંશ છે એ આત્મગુણોને બાળશે નહીં, દજાડશે. તેમની શાંતિદાસ છે થોડી, પણ શાંતિનો નાશ નહીં કરી શકે એમ છે. ઉના પાણીને વિશે જેમ અગ્નિપણાનો મુખ્ય ગુણ કહી શકાતો નથી, અગ્નિનો મુખ્ય ગુણ બાળવાનો છે, એ ગુણ ઉના પાણીમાં નથી, તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે. એવી રીતે જ્ઞાનીની પ્રવૃત્તિ થોડી શાંતિ દાઝે છે, એમને પણ થોડી અશાંતિ દેખાય છે, પણ એ આત્મગુણોને બાળે નહીં. તથાપિ જ્ઞાની પુરુષ પણ નિવૃત્તિને કોઈ પ્રકારે પણ ઈચ્છે છે અને એ સંસારની પ્રવૃત્તિથી નિવૃત્ત થવાને એ ચાહે છે, ઈચ્છે છે. મારે આ પ્રવૃત્તિથી મને જ્યારે લાભ નથી ત્યારે વ્યર્થ પ્રવૃત્તિ શા માટે કરવી, કેમ કે એ પ્રવૃત્તિના પરિણામ વખતે જે સમય અને શક્તિનો ખર્ચ થાય છે એ સમય ને શક્તિ એ આત્મકલ્યાણમાં ખર્ચવા માંગે છે, સંસારિક કાર્યોમાં ખર્ચવાનો એમનો અભિપ્રાય નથી, કેમ કે ત્યાંથી એમને કઈ સુખ લેવું નથી. સંસારની પ્રવૃત્તિ કરીને કોઈ સુખ લેવું નથી, પણ ઉદયને લઈને પરાધીનપણે કરવું પડે છે, કરવું નથી કરવું પડે છે, એટલી વાત છે. હવે પોતાના લાગુ પડે એવી કેટલીક વાત એમણે લખી છે, કેમ કે પોતે પૂર્વ ભવનું જાતિ સ્મરણ જ્ઞાન ધરાવતા હતા, એટલે પૂર્વે આરાધન કરેલા, એમણે પૂર્વે આરાધના પણ કરેલી છે પૂર્વ ભવમાં, પૂર્વે આરાધન કરેલા એવા નિવૃત્તિના ક્ષેત્રો વન ઉપમન જંગલમાં રહેલા છે આરાધના માટે, યોગ અને સમાધિ જે એમના પરિણામો આત્મામાં લાગેલા, અને સત્સંગનો આરાધન સત્સંગની આરાધના કરેલી, સારો એવો સત્સંગ એમને મળેલો છે અને આત્મકલ્યાણના માર્ગમાં એ આગળ વધેલા છે ભૂતકાળમાં પૂર્વે એ વગેરે નાની પુરુષને પ્રવૃત્તિમાં બેઠા વારંવાર સાંભળી આવે છે. પૂર્વે આરાધન કરેલા એમને પોતાની જ વાત કરી છે, કારણ કે બધા જ્ઞાનીઓને કઈ જાતે સ્વરૂપ જ્ઞાન હોય નહીં, બધા કઈ પૂર્વના આરાધક પણ હોય નહીં, આ ભાવમાં નવું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એમ પણ બને. વાત એમણે પોતાની કરી છે, પણ એમ નથી લીધું કે અમને એ પ્રવૃત્તિમાં બેઠા બેઠા સાંભળી આવે છે. નાની પુરુષને પ્રવૃત્તિમાં બેઠા સાંભળી આવે છે, વારંવાર સાંભળી આવે છે, પોતાને વારંવાર સાંભળે છે, ભૂતકાળ યાદ આવે છે અને સ્મરણ છે ક્યાં હતા અને શું શું કરતા હતા. એમ બાળપણ યાદ આવે, એમ બાળપણ પહેલા જે પૂર્વ જન્મ હતો એ પણ એવી જ રીતે યાદ આવે. એમ આપણે અત્યારે અહીંયા પરદેશ ગણાય છે, આપણા આપણા સ્વદેશની અપેક્ષાએ આ મુંબઈ પરદેશ ગણાય છે, અને અમે મહારાષ્ટ્ર એમનો દેશ છે ને, આપણે ગુજરાતમાં કચ્છમાં જ્યાંથી આવતા હોય તેથી આગળ બચપન ના દસ પાંચ દસ વર્ષ ની ઉંમર પછી આગળ પાંચ દસ વર્ષ જાવ એટલે આગલો ભાવ છે. એને સ્મરણ છે તો સળંગ સ્મરણ છે. પૂર્વે આરાધન કરેલા એવા નિવૃત્તિના ક્ષેત્રો વન ઉપવન યોગ સમાધિ આ બધું એમણે અને સત્સંગ આ બધું એમણે આરાધન કરેલું. નાની પુરુષને પ્રવૃત્તિમાં બેઠા વારંવાર સાંભળી આવે છે, તથાપિ ઉદય પ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે એટલું બંધન જ્ઞાની પણ સ્વીકારી લે છે. એ મારા જ કરેલા કર્મોને મારે ભોગવારીએ છે. ઉદય પ્રાપ્ત પ્રારબ્ધ છે તેને જ્ઞાની અનુસરે છે, એને અનુસરીને રહે છે. જ્ઞાન થાય એટલે ઘર દુકાન છોડી એને જંગલ ભેગા થઈ જાય એવું કઈ નથી એમ કે છે, અને એમનો પોતાનો જ આ પુરાવો છે. 24મી વર્ષે આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે એમ પોતે લખે છે, અને આ 26મા વર્ષનો પત્ર છે. પોતે પણ અનુસરે છે. તેમને સત્સંગની રૂચિ રહે છે, જ્ઞાનીને પણ સત્સંગની રૂચિ રહે છે, તેનું લક્ષ રહે છે, લક્ષ પણ સત્સંગનું રહે છે, કેમ કે આત્મકલ્યાણનું સાધન છે, પારમાર્થિક સાધન છે. પણ તે વખત અત્ર વખત નિયમિત નથી, અત્ર એટલે અત્યારે તે પણ સત્સંગનો કયો વખત તે અત્યારે એ વખત નિયમિત નથી. જેઠ મહિનામાં એમણે પત્ર લખ્યો છે, ઉનાળો પૂરો થાય છે જેઠ મહિનામાં, અષાઢ મહિનાથી ચોમાસું બેસે છે અને મોટા ભાગે ચોમાસાના અંદર કેટલોક નિવૃત્તિનો વખત કાઢી અને ધંધો છોડીને મુંબઈ છોડીને નિવૃત્તિના ક્ષેત્રમાં ચાલ્યા જતા હતા. ખંભાત અને ચરોતરના કેટલાક ગામડાઓ છે એમાં સત્સંગ છે રહેતા હતા, કોઈ પંદર મહિનો બે મહિના ત્રણ મહિના પણ રહેતા હતા. સારું હતું એ વખતે ટેલિફોનની સગવડ નહોતી, કોમ્યુનિકેશનના સાધનમાં ટપાલ અને તાર તારની વ્યવસ્થા હતી. આકડ કટકડ કટકડ કટકડીને તાર મોકલે, હવે તો એ બધું વ્યુ ગયું, તાર ટપાલ બહુ ગૌણ થઈ ગયા, પોસ્ટ ખાતાને ઘણો વિરામ મળ્યો છે, બધા સાધનો ફરતા જાય છે ટેલિફોનથી માંડીને હવે તો ઇન્ટરનેટ સુધીના કોમ્પ્યુટરના સાધનો ચાલુ થઈ ગયા છે. દુનિયા તમારા ઘરમાં, કોમ્પ્યુટર વસાવે તો દુનિયા તમારા ઘરમાં. કોઈને બી તકલીફ જ થાય ને, જેટલું કોમ્યુનિકેશન વધારે એટલી તકલીફ જ થાય. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, એને તકલીફ જ થવાની છે ને. એને ખબર નથી પડતી, નથી એટલે કે એને તકલીફ નથી એવું થોડું છે. બાળક અવસ્થામાં પેટમાં દુખાવો થયો ત્યારે બહુ રડ્યા હતા, અને અત્યારે એની ખબર નથી એટલે ત્યારે દુખાવો નહોતો. હે, ખબર હોય કે ન હોય, દુઃખ તે દુઃખ છે, દુઃખ તે દુઃખ છે, એક હકીકત છે. એટલા માટે જ્ઞાનીઓ પણ નિવૃત્તિ ઈચ્છે છે, અથવા હળવા મળવાનું ઓછું ઈચ્છે છે, અને જ્ઞાનીને રસ્તે ચાલવા માંગનારા અનુસરનારા મુમુક્ષુઓ પણ બને એટલા કોન્ટેક કાપે છે. શું કરે, બને એટલા સંબંધો ઓછા કરે છે. જગતના સંસારી જીવો સંબંધો વધારવામાં માને છે, અને જેટલા સંબંધો વધારે એટલું એને ગૌરવપૂર્ણ માને છે. અમારે તો બહુ સંબંધો ભાઈ, અમારે ત્યાં લગ્ન હોય એટલે 1000 માણસ જમે, 2000 માણસ જમે, એમાં પરો ખાઈ જાય. જયારે સંસારથી મુક્ત થવા વાળા સંબંધો કાપે છે. સંસારીઓને વધારે સંબંધ એટલી આબરૂ વધારે. અને આબરૂ સૌથી મોટો પરિગ્રહ છે, તે એમાં રાખે છે. નાનીના માર્ગે ચાલનારા બીજો રસ્તો પકડે છે. પછી 12માં 12 વાળાનું સમજી લેવું, ક્યાંય જવાનું મન જ ન થાય લગભગ તો, અને જવું પડે ત્યારે એમ લાગે કે આ ઉપસર્ગ ક્યાં આવ્યો, આવું પડશે. એવા બધા એના લક્ષણો છે. તથાપિ ઉદય પ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે, સત્સંગની તેમને રૂચિ રહે છે, તેનું લક્ષ્ય રહે છે. પણ અત્રે વખત એટલે અત્યારે એ વખત મારો નિયમિત નથી કે હું લખી શકું કે આ દિવસે હું પાછો સત્સંગ માટે નવરો થઈશ. અનિયમિત છે, ઉદયને કારણે અનિયમિત છે. અહીંયા એક પોસ્ટકાર્ડ પૂરું થાય છે. આ 2 પેરેગ્રાફ લીધા એ લગભગ એક પોસ્ટકાર્ડની જગ્યા રોકે, એક અનુમાન કરી શકીએ આપણે. પછી પાછો વિષય પણ બદલાય છે. કલ્યાણને વિશે પ્રતિબંધ રૂપ જે કારણો છે તે જીવે વારંવાર વિચારવા ઘડે છે. શું કે છે, પોતાનું આત્મકલ્યાણ થવામાં અવરોધ કરનારા જે કારણો છે, એટલે જે પ્રકારના પોતાના પરિણામો છે એ પરિણામરૂપ કારણો છે, બહારના સંયોગો નથી લેવા. કેમ કે તો ઉદયમાં જાય છે. અજ્ઞાનીને હોય, મુમુક્ષુને હોય, જ્ઞાનીને પણ હોય ને મુનિને પણ હોય ને તીર્થંકરને પણ ઉદય તો હોય છે. ઉદય ભાવ નથી તીર્થંકરને, પણ ઉદય હોય છે. આયુષ્ય પણ એમનો ઉદય છે, ચાર અઘાતી પણ એમનો ઉદય છે. ઘાતી નથી, કેમ કે ઉદય ભાવ નથી એટલે ઘાતી ઘાતીના પરિણામ નથી. ઉદય તો એમને અનુસરવો પડે. કોને, કેવળ જ્ઞાન થયું એટલે જલ્દી સીધા લઈમાં વિયો જાણો, એમાં એમનું ચાલે એવું નથી. અને એનો બહુ મોટો પુરાવો અત્યારે સિમંદર ભગવાન પોતે છે. સિમંદર ભગવાન મહાવીર ક્ષેત્રમાં 1 કરોડ પૂર્વનું આયુષ્ય લઈને આવેલા છે. 84 લાખ પૂર્વ સંસાર અવસ્થામાં જ્ઞાન દશામાં 4થે ગુણ સ્થાને વ્યતીત થયા. કેટલા? 84 લાખ પૂર્વ. મોટા રાજા મહારાજા હોય છે એવી સંપત્તિમાં અને વૈભવમાં સાથે અંતર વૈરાગ્યમાં 84 લાખ પૂર્વ ગયા. 16 લાખ પૂર્વ અરિહંત અવસ્થામાં જશે. કેટલા? 16 લાખ પૂર્વ. પછી સિદ્ધાલયમાં પધારશે. આવતી 24મી માં 13મા તીર્થંકર શ્રી કૃષ્ણ થશે ત્યારે એ નિર્વાણ પધારશે. ત્યાં એમનો નિર્વાણ મહોત્સવ ચાલતો હશે. કેટલો કાળ જશે? આવતા 4મા 13મા તીર્થંકર થશે એ શ્રી કૃષ્ણ નામ જીવ છે. ત્યારે સિમંદર ભગવાન નિર્વાણ પદ ને પધારશે. આ કેલ્ક્યુલેશન શાસ્ત્ર ની અંદર આવ્યું છે. ગણિત કહેવાનો મતલબ એટલો છે કે એમને પણ ઉદય નું બંધન છે. તો મુમુક્ષુ ને ઉદય નું બંધન હોય, જ્ઞાની ને ઉદય નું બંધન હોય, એ વાત સમજી શકાય એવી છે. પછી ભાવના બીજો વિષય છે, હકીકત બીજો વિષય છે. ભાવના કોઈ બંધનને સ્વીકારવાની નથી હોતી, પણ જ્ઞાન ઉદયને સમજે છે, ઉદયના બંધનને સમજે છે. અહીંયા તો એમ લેવું છે કે બંધન જુદી વસ્તુ છે અને પ્રતિબંધ જુદી વસ્તુ છે, બે એક વાત નથી. શું? પ્રતિબંધ સાવ જુદી વાત છે અને બંધન સાવ જુદી વાત છે. પ્રતિબંધ છે જીવના પોતાના આત્મકલ્યાણમાં બાધકરૂપ પરિણામ છે એને પ્રતિબંધ કહે છે, અને બંધન છે એ પ્રારબ્ધ યોગે આવી પડેલી એક પરિસ્થિતિ છે કે જેને અનિચ્છાએ પણ અનુસરવું પડતું હોય એને બંધન કહે છે. બે વાત સાવ જુદી છે. પ્રતિબંધમાં જીવનો ઉલટો પુરુષાર્થ છે, બંધનમાં જીવનો સરળો પુરુષાર્થ છે, એટલે એનો નિષેધ આવે છે. આખી વાત જુદી જ પડી જાય છે. કલ્યાણને વિશે પ્રતિબંધ રૂપ એટલે કલ્યાણને રોકનારા જે જે કારણો એટલે જે જે કારણ રૂપ પોતાના પરિણામો છે તે જીવે વારંવાર વિચારવા ઘટે છે. સત્સંગમાં એની ચર્ચા થવી જોઈએ કે મને આ પરિણામથી હું અહીંયા રોકાઉં છું, હું મારા આ પરિણામથી રોકાઉં છું, તો એનો નિવેડો આવે. પોતાના પરિણામોને છુપાવે એનો એનો રસ્તો કેદી નીકળે? અને છુપાવવાનો અભિપ્રાય સહિત છુપાવે એને નીકળવું નથી, એ વાત નક્કી છે અભિપ્રાયથી. એટલે એટલી સરળતા, એટલી સત્સંગીઓ પ્રત્યેની આત્મીયતા, માન પોતાનું ન એની અંદર દેખાય એટલી વિનમ્રતા, સરળતા, નમ્રતા, આત્મીયતા એટલું કેળવે ત્યારે એ સત્સંગમાં ખુલ્લી ચર્ચા કરી શકે અને ત્યારે એનો રસ્તો નીકળે. નહીતર ભારે લોગને એમને એમ રહીએ. તે જીવે વારંવાર વિચારવા ઘટે છે. એકાદ વખત કહી દીધું એમ નહીં. જેમ નિયમિત રીતે સત્સંગ થતો હોય તો નિયમિત રીતે એ સત્સંગમાં આ વસ્તુ ચાલવી જોઈએ. ભલે શાસ્ત્રો થોડું ઓછું વંચાય એનો વાંધો નહીં, તમે જે પુસ્તક લઈને વાંચતા હોય એમાં ઓછું ચાલે એનો વાંધો નહીં, વધારે આ ચાલે એમ ઈચ્છો. એ પ્રકારે સત્સંગ ચાલતો હોય તો તે યથાર્થ સત્સંગ છે. જો ઠીક એવા પ્રકારે સત્સંગ ચાલતો હોય તો તે યથાર્થ સત્સંગ છે. તે જીવે વારંવાર વિચારવા ઘટે છે, તે કારણોને વારંવાર વિચારીને મટાડવા પણ ઘટે છે. અને એટલા માટે એની ચર્ચા છે અથવા વિચારણા છે. અને એ પ્રકારે માર્ગને એટલે ઉપાયને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી, કલ્યાણ થવાની પરિસ્થિતિ નથી. આ પ્રકારે કલ્યાણ થાય, બીજા પ્રકારે ન થાય. મુમુક્ષુની ભૂમિકામાં પ્રતિબંધક ભાવો વારંવાર થતા જ હોય છે, માટે એને માત્ર વારંવાર વિચારવા જરૂરી છે. કેમ કે જ્ઞાન દશા તો આવી નથી ત્યારે પ્રતિબંધ તો ઉભા છે. આ પ્રતિબંધ ઢીલા પીડા હોય એવું બને, પણ પ્રતિબંધ જાય ક્યારે કે તો જ્ઞાન દશામાં જાય છે. પરિણામ તો થવાના, કોઈને ચીકણા થતા હતા એ જરાક દુખા થશે, વધારે થતા હોય કદાચ ઓછા થશે, થવાના તો ખરા જ. એમ અપેક્ષા રાખે કે મને કેમ થાય છે કે તો જ્ઞાન દશામાં નથી તો થવાનું તો ખરા જ. કોઈ એમ કે જ્ઞાન અમને તો થતા જ નથી, વાત બરાબર માનવા જેવી નથી. કોઈ એમ કહી દે અમને તો હવે પ્રતિબંધ બધા ટળી ગયા છે, અમને કોઈ પ્રતિબંધક ભાવ થતા નથી. તો ના, અલ્પ થતા હોય, પાતળા થતા હોય, દુખા થતા હોય, એ બધું સંભવિત છે. પણ પ્રતિબંધક ભાવો ઉભા છે અને તે આત્મકલ્યાણને રોકે છે. ભાવો જાય એટલે આત્મકલ્યાણ ચાલુ થઈ જાય. મોક્ષ માટે પ્રયત્ન કરું છું, મારા પરિણામ કેવા થાય છે, એ પરિણામ ની સામે મારો પ્રયત્ન કેવી રીતે ચાલે છે, બે ચર્ચા થવી જોઈએ. તો એ પ્રયત્ન ની અંદર કઈ ફેરફાર કરવા જેવું લાગે તો પણ એનો ચર્ચા થી નિવેડો આવે. મિત્ર પોતાને ભૂલ થતી હોય તો પોતાને ખબર નહીં પડે, આ એવો વિષય છે. તો પોતાને ભૂલ થતી હોય તો પોતાને ખબર નહીં પડે. મળ વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના જીવના ત્રણ દોષ છે. ત્રણ પ્રકારના દોષ લીધા છે. એકનું નામ મળ એટલે મલિનતા આપ્યું છે, એકનું નામ વિક્ષેપ એટલે ડિસ્ટર્બન્સ જેને કહેવાય, વિક્ષેપ જેને કહેવાય પરિણામોમાં ક્ષોભ, અને ત્રીજું નામ આપ્યું છે અજ્ઞાન. અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન, વિપરીત સમજણ એને અજ્ઞાન કહે છે, વિપરીત અભિપ્રાય એને અજ્ઞાન કહે છે. વિક્ષેપ છે એમાં ચંચળતા છે, અને વિશેષપણે ઉપાધિ અથવા ટેન્શનનો ભાવ જેને આપણે કહીએ, તણાવ, એ વિક્ષેપ છે. અથવા બહુ સ્પીડથી પરિણામો ચાલે એને પણ વિક્ષેપ કહે છે. અંદરમાં ખળભળાટ ઘણો રહે એને પણ વિક્ષેપ કહે છે. અને મળ છે એ પરિણામની મલિનતા છે. આત્માના ગુણોના પરિણામની અપેક્ષાથી વિચારવામાં આવે તો, સાયન્ટિફિક બેઝ લઈએ તો, ગુણો છે આત્માનું વૈજ્ઞાનિક સ્વરૂપ છે. તો મળ છે એ મિથ્યાત્મના પરિણામો છે, શ્રદ્ધાની વિપરીતતા છે. વિક્ષેપ છે એ ચારિત્રની વિપરીતતા છે, ચારિત્ર ગુણનો વિપરીત પરિણામ છે. અને અજ્ઞાન છે તે જ્ઞાન નું વિપરીત પરિણામ છે, જ્ઞાન ગુણ નું. એમ દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણ જે મુખ્ય ગુણોનું સમ્યક પરિણમન મોક્ષ માર્ગ ને વિશે હોય છે, સંસાર માર્ગમાં એ ત્રણેનું વિપરીત પરિણમન હોય છે, ઉલટું પરિણમન હોય છે. પણ એ ત્રણ મુખ્ય ગુણો જ કામ કરે છે પરિણમનમાં. સંસારમાં પણ એ ત્રણ ગુણ કામ કરે છે અને મોક્ષ માર્ગમાં પણ એ ત્રણ ગુણ કામ કરે છે. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના જીવના ત્રણ દોષ છે દર્શન જ્ઞાન ચારિત્રના. જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થઈ તેનો યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. પહેલો ફેર અભિપ્રાયમાં પડે, અભિપ્રાય જ્ઞાનનો પર્યાય છે. ક્યારે ફરે? કે જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થઈ. એટલે પ્રાપ્તિ ક્યારે ગણાય? જ્ઞાની પુરુષના વચનની પ્રાપ્તિ ક્યારે ગણાય? એમનું પુસ્તક હાથમાં આવે ત્યારે એમ નહીં, એમનું પુસ્તક વાંચે કે કોઈ વાંચી સંભળાવે ત્યારે એમ નહીં. એ જ્ઞાની પુરુષના વચનની આત્મા ઉપર અસર થાય ત્યારે પ્રાપ્તિ થઈ એ વચનને, એમ લેવું. શું? જ્ઞાની પુરુષના વચનની પ્રાપ્તિ થઈ એ અપેક્ષાથી, અને એ અસર થવાથી તેનો યથાયોગ્ય વિચાર થવાથી. જ્ઞાની પુરુષ મને શું કહેવા માંગે છે? યથાયોગ્ય શું? યથા એટલે જે પ્રકારે, અને યોગ્ય એટલે જરૂર, જ્યાં જેટલી જરૂર હોય ત્યાં તેટલું. શું? એવા પ્રકારે એને યથાયોગ્ય પ્રકાર કહે છે. એને વિચાર, એનો વિચાર થયે છે કે આ જ્ઞાની પુરુષનું વચન મને અસર કરે છે તો મારી યોગ્યતામાં, મારા પરિણમનમાં મને મૂળમાંથી કેવી રીતે ફાયદો થાય અને આત્મકલ્યાણની દિશામાં હું આગળ વધી શકું, એ પ્રકારનો ની વિચારણા થવાથી, તેને યથાયોગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ ક્રમે કરીને થાય છે. અભિપ્રાયો પલટાતા જાય, અભિપ્રાયો પલટાતા પલટાતા જરા પણ કોઈ વિપરીત અભિપ્રાય ન રહે એટલે સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
જ્ઞાની પુરુષના વચનને આત્મા પર અસર થાય એનાથી પહેલા મોક્ષના કેવા ભાવ હોય છે?
અસર થયા પહેલા
અસર ક્યારે થાય? એમને તો અસર થતી નથી.
અસર પાત્રતા વાળાને અસર થાય છે, જેની જેટલી પાત્રતા એટલી એને અસર થાય છે, એમ છે. હવે અપાત્ર હોય તો એને અસર ન થાય, પાત્ર હોય તો એની પાત્રતાના પ્રમાણમાં અસર થાય. આ બે વિભાગ પડે છે અસરની બાબતમાં.
પાત્રતામાં એમ ગણી શકાય કે વિભાવમાં જે વ્યાકુળતા છે એને અનુભવ કરીને એને છૂટવામાં એ વધતો હોય.
પાત્રતાના ઘણા લક્ષણ છે એટલે આપણે પાત્રતા ઉપર તો એક આખો આર્ટિકલ લખાઈ ગયેલો છે, તત્વાનુષ્ઠાનમાં આવે છે. પણ કૃપાળુ દેવે પાત્રતાના વિષયમાં ઘણા પત્રોમાં ઘણા પ્રકારે વાતો કરી છે, અને 105 નંબરનો પત્ર છે એમાં 10 લક્ષણો આપ્યા છે. અને એ પાત્રતાનું મુખ્ય લક્ષણ, સારું લક્ષણ, ઊંચું લક્ષણ સત્પુરુષના ચરણનો ઈચ્છુક. કેવો લીધો છે જીવ? સત્પુરુષનું ચરણ સમીપતા ઈચ્છે છે અને સત્સંગ ઈચ્છે છે એવો જીવ. એ પરિણામની અંદર બાકીના 9 પાત્રતાના લક્ષણો સમાઈ જાય છે, અને તે જીવ મહાવીરના બોધને પાત્ર છે અથવા સમ્યક દશાને પાત્ર છે, એ પૂછેલે નાખ્યું છે. આ સરવાળો લઈ લેવો, મુખ્ય લક્ષણ આ છે. શું કહે છે અહીંયા? જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થઈ, તેનો યથાયોગ્ય વિચાર થયે, અજ્ઞાનની નિવૃત્તિ ક્રમે કરીને થાય છે. તે અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી, સંતતિ એટલે શું? એના પુત્રો પરિવાર એને સંતતિ કહે છે. અજ્ઞાનને કારણે ઉત્પન્ન થતા અનેક પ્રકારના દોષોની પરંપરા એને અજ્ઞાનની સંતતિ કહેવામાં આવે છે. આપણે નથી કહ્યું ભાઈ કે આ ફલાણાનો દીકરાનો દીકરો છે, પછી એનો દીકરો આ છે, પછી એનો દીકરો આ છે, આ પછી એનો દીકરો આ છે, આ બધી એની સંતતિ છે. એમ એમ એક દોષમાંથી બીજો જન્મે, બીજામાંથી ત્રીજો જન્મે. હું માન મેળવવા માટે માયા કરે, લોકને કારણે પણ માયા કરે, તો મૂળ બધા અજ્ઞાન માંથી જન્મે છે. પણ પછી એમાંથી માન થાય ને માન માંથી માયા થાય ને આ લોભ થાય ને લોભ માંથી માયા થાય ને માયા માંથી પછી કેટલા થાય કેવું મુશ્કેલ છે. એ અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી, એ પ્રકારના પરિણામો પણ બળવાન હોવાથી, બળવાન એટલે રસવાળા હોવાથી એમ કહેવું છે. બળવાન એટલે રસવાળા હોવાથી તેનો રોધ થવાને અર્થે તેને અટકાવવા માટે અને જ્ઞાની પુરુષોના વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે મળ અને વિક્ષેપને પણ મટાડવા ઘટે છે. એટલે એનું વિચાર પણ મંદ થવું જોઈએ અને પરિણામોની સ્પીડ અને ચંચળતાને વિક્ષેપ પણ ઘટવો જોઈએ. શાંત ચિત્તે એનો વિચાર થવો જોઈએ. એ પહેલું સાધન જ્ઞાન સમજણ લીધી છે અને એ સમજણનો અસર મિથ્યાત મંદ થાય અને કશાય રસ મંદ થાય એમ બે પ્રકારે બીજા બે ગુણોમાં પણ સાથે સાથે અસર ઉત્પન્ન થાય ત્યારે એ પાત્રતામાં આવેલો ગણાય. પાત્ર જીવ એટલે શું? કે જેનું મિથ્યાત મંદ થયું છે કોઈ અંશે, જેનો વિપરીત અભિપ્રાય કોઈ અંશે પલટાણો છે અને જેને કશાય રસ પણ મંદ પડ્યો છે, તીવ્ર કશાય રસ નથી. આમ ત્રણેય ગુણોનું મેળવાળું પરિણમન એને એક શબ્દમાં પાત્રતા કહેવામાં આવે છે. અને જેટલા પ્રમાણમાં હોય, જેટલા અંશમાં હોય એટલી પાત્રતા વિશેષ. પછી એના બધા લક્ષણો અનેક જાતના છે. વધારે જેને સમજવું એ આર્ટિકલ જરા અભ્યાસ કરી લેવો, વિસ્તારથી લખેલો વિષય છે. શું કહે છે કે અજ્ઞાનની બળવાન સંપત્તિને સંતતિને રોકવા માટે જ્ઞાની પુરુષ અને જ્ઞાની પુરુષના વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે મળ અને વિક્ષેપ પણ મટાડવા ઘટે છે. હવે ત્રણેય માટે સોલ્યુશન આપ્યું છે કે ત્રણેય કેવી રીતે મટે. કે સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અવલોકન કરવું, અલ્પ આરામ, અલ્પ પરિગ્રહ એ મળ મટવાના સાધન છે. મિથ્યાતને મંદ પાડવાના આ પહેલા સાધનો લીધા. પહેલું સરળપણું લીધું, સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ એ જરૂરિયાત ઘટાડવાનો વિષય છે. નહીં તો પરિણામની અંદર રસ એટલી જરૂરિયાત વધારે, એટલો રસ પણ વધારે. એ રસ ફેક્ટરને બતાવે છે. એ આદિ મળ મટવાના સાધન છે. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે. કેમ કે એક જ બાજુ ચિત્ત ખેંચાઈ ગયું એટલે બીજી બાજુનો વિક્ષેપ ઉઠી જાય છે. આમ અજ્ઞાન ને મટાડવા માટે જ્ઞાની પુરુષનો વચનોનો યથાર્થ વિચાર થવો, એમના વચનોની અસર થવી, એની સાથે સાથે આટલા ગુણો પણ હોય તો મળ અને વિક્ષેપ પણ ઓછા થાય છે. અને એ પ્રકારે મુમુક્ષુએ પોતાના પરિણામોને જોઈને ધ્યાન દેવું જોઈએ કે આમાં મને શું શું લાગવું પડે છે. કોઈને અલ્પ આરંભ લાગવું પડતો હોય, કોઈને અલ્પ પરિગ્રહ લાગવું પડતો હોય, કોઈને અસરળતા લાગવું પડતી હોય, એટલે કોઈને વિશેષ આરંભ પરિગ્રહ હોય તો આ અલ્પ આરંભ પરિગ્રહની વાત લાગવું પડતી હોય, કોઈને અસરળતા વક્રતા જીદ હઠના પરિણામ થતા હોય એને સરળતા લાગવું પડતી હોય, કોઈને સ્વલક્ષણ હોય તો એને પોતાના દોષ જોવા સ્વલક્ષ એ લાગુ પડતો હોય. જે જે લાગુ પડતું હોય એ મળ અને વિક્ષેપ મટાડવા માટે સાધન છે. આ પરિણામો છે તે સાધન છે. એ રીતે અહિયાં બીજું પોષકાળ કૃપાદેવે આટલું કહીને પૂરું કર્યું છે. એટલે એટલો પેરેગ્રાફ, પોસ્ટકાર્ડના સાઈઝનો પેરેગ્રાફ છે. ત્યાર પછી ત્રીજો વિષય શરૂ થાય છે.